से अमृत आचार्य भगवान ने कहूं द्रव्य ना स्वभाव भूत चूंग वे उत्पाद थी आलिंगित स्पर्शित जेमां द्रव्य वे अने उत्पाद रहा है एटले एनाथी आलिंगित छे एनाथी स्पर्शायेली छे अने कोई कहे छे के सदृश्य अने विसदृश्य जेनो रूप छे जेमां एक अस्तित्व मात्रमयी परिणाम शक्ति द्रव्यना स्वभाव भूत द्रव्य व्यय उत्पाद थी आलिंग सदृश्य अने विसदृश्य जेनो रूप छे એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ અગ્રો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11 પારા નંબર 102 અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ ત્રિકાળી સ્વદ્રવ્યના લક્ષ્ય થતા જ્ઞાન માત્ર ભાવના પરિણમનમાં એટલું જ્ઞાન જ નથી પણ જ્ઞાનની સાથે શ્રદ્ધા આનંદ વિહીન આદિ અનંત શક્તિઓ વિહીન કાળી સ્વદ્રવ્યના લક્ષ્ય તથા જ્ઞાન માત્ર ભાવના પરિણામમાં એટલું જ્ઞાન જ નથી પણ જ્ઞાનની સાથે શ્રદ્ધા આનંદ વિહીન આદિ અનંત શક્તિઓ વિહીન ઉઠશે છે. તેમાં એક બહિરામ શક્તિ છે અનંત શક્તિઓ ઉલટે છે. સમય દર્શન થાય છે, સ્વરૂપનો અનુભવ થાય છે, બુદ્ધિ વખતે નિપુણ પરિણામ થાય છે, તો એમાં એ અનંત શક્તિઓ ઉલટે છે. એ છે કે તેમાં એક પરિણામ શક્તિ છે. એવી કે આ પરિણામ શક્તિ તો કે છે કે દ્રવ્યના સ્વભાવભૂત દ્રવ્યો વય ઉત્પાદથી આલિંગિત સદૃશ્ય જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. એવું શું કહ્યું કે આત્મા દ્રવ્ય છે, તેના સ્વભાવભૂત દ્રવ્યો વય ઉત્પાદ છે. આ તો આત્માનો સ્વભાવ છે, આત્મા દ્રવ્ય છે. એમાં ટકીને રહેવાવાળો અંશ એ ધ્રુવ જે ટકીને રહે છે એવો અંશ છે તે ધ્રુવ, અને જે બદલાય છે તે અંશ જેના ઉત્પાદને જે છે તે આપણે પર્યાય કહીએ છીએ, અવસ્થા કહીએ છીએ. જે કાર્ય થાય છે અને જે પરિણામ આવે છે તો નવી અવસ્થા થાય છે. તો એ નવી નવી અવસ્થા દરેક સમયે થાય છે, પણ દરેક સમય નવી નવી અવસ્થા થાય છે. તેથી કરીને કઈ એમાં દ્રવ્યનો ક્ષય થઈ જાય છે, દ્રવ્ય ઘટી જાય છે એમ થતું નથી. એટલે દ્રવ્યનો એક અંશ જે ટકીને રહે છે તે ધ્રુવ અંશ છે. દરેક દ્રવ્ય ટકીને રહેવાવાળું છે અને સાથે સાથે એનું પરિણમન પણ છે. પરિણમન જે છે એ નવી નવી અવસ્થાઓ થતી કાર્ય છે. તો એ કાર્ય થતા એ પરિણામ આવે છે, એ અવસ્થા નવી આવે છે. તો એ અવસ્થા નવી આવે છે તો એ એક સમયમાં એક અવસ્થા છે, બીજા સમયે બીજી અવસ્થા છે. ભલે એવી ને એવી હોય પણ એને સમયની સાથે આપણે લઈએ, સમયની સાપેક્ષતાથી વિચાર કરીએ તો એ એક સમય જે અવસ્થા છે એને આપણે પર્યાય કહીએ છીએ. એવા ઉત્પાદ થવા, પર્યાયનું ઉત્પાદ થવું અને પછી ઉત્પાદથી વિરુદ્ધ પ્રકારની વાત, એનો વ્યય થવો, નાશ થવો, વિલીન થશે. તો એ વ્યય એવું ઉત્પાદ અને વ્યય એ બંને વિશે બીજો અંશ છે, જેમાં સતત બદલવું થાય છે, પરિણામ આવે છે, કાર્ય થાય છે. એ બીજો અંશ, એક અંશ તો આપણે ધ્રુવ અંશ કહ્યું કે જે ટકીને રહે છે, જે બદલાતું નથી તે ધ્રુવ, અને બીજો જે બદલાય છે તે બદલાય છે તેમાં ઉત્પાદ અને વ્યય. ઉત્પાદ અને વ્યય થાય છે તો જે ઉત્પાદ થયો છે, જે પર્યાય જે અવસ્થા અત્યારે છે, એ એ બીજા સમયે નથી. તો બીજા સમયે એ અવસ્થા નથી, એટલે પહેલાની જે અવસ્થા હતી, પૂર્વ અવસ્થા, પૂર્વ પર્યાય હતી, એનો વ્યય થાય છે. અને નવી અવસ્થા જે થાય છે એ બંને એક જ સમયમાં થઈ જાય. એક જ સમયમાં પૂર્વની પર્યાય, પહેલાની પર્યાય છે એનો વ્યય છે, અને પછીની નવી પર્યાય, ઉત્તર પર્યાય, એનો ઉત્પાદ છે. એટલે વ્યય અને ઉત્પાદ એક જ સમયમાં છે. આ બદલાતો અંશ બીજો અંશ આપણે જે કહ્યું તેની વાત થઈ. પહેલો અંશ આપણે જે કહ્યું તે જૂનું અંશ કે જે નિત્ય ટકવાપણું છે, નિત્ય ટકીને રહેવાપણું છે. હવે જો નિત્ય ટકીને રહેવાપણું ન હોય તો જરાક વિચાર કરીએ તો, અને બીજી તરફ એમ પણ વિચાર કરીએ કે જો ઉત્પાદ રહે, જો ભ્રમણ જ ન થતું હોય તો આપણને ખ્યાલ આવશે કે તો દ્રવ્ય એ રીતે રહી શકે કે નહીં, દ્રવ્યનો નાશ થઈ જશે. આ વાત પણ આપણને સમજાય છે, કેમ કે આ વાત અહીંયા સમજવાની બહુ જરૂર છે કે આ બંને અંશ મળીને એ અસ્તિત્વ છે. કે આ શક્તિમાં તો અસ્તિત્વ માત્ર મય પરિણામ શક્તિ કહી છે ને, અસ્તિત્વ માત્ર મય પરિણામ શક્તિ કહી છે. તો આવું અસ્તિત્વ ગુરુદેવ શું સમજાવે છે અહીંયા, કે છે દ્રવ્યના સ્વભાવનું દ્રવ્ય વય ઉત્પાદથી આલિંગિત સદસ્ય અને વિસદસ્ય જેનું રૂપ છે, એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. શું કીધું કે આત્મા દ્રવ્ય છે, તેના સ્વભાવભૂત દ્રવ્ય વ્યય ઉત્પાદ છે. દ્રવ્ય એટલે નિત્ય ટકવાપણું, એ ટકવાપણું એ દ્રવ્યના સ્વભાવથી જ છે. દ્રવ્ય છે જેમાં નિત્ય ટકવાપણું છે, એ નિત્ય ટકવાપણું દ્રવ્યના સ્વભાવથી દ્રવ્ય તો સ્વભાવ જ છે. અને ક્ષણે ક્ષણે સમયે સમયે પર્યાયમાં થતા ઉત્પાદ્ય પણ દ્રવ્યના સ્વભાવથી જ છે. દ્રવ્યનો આવો જ સ્વભાવ, એક તો ટકવાપણું અને બીજું ક્ષણે ક્ષણે પલટવાપણું, બદલાવાપણું, ક્ષણે ક્ષણે પર્યાયના ઉત્પાદ લે એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. એટલે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રણે પોતાથી છે, બીજાથી નથી, પરથી નથી. સ્વભાવ ગયો ને, શું કહ્યું? સ્વભાવ છે, સ્વભાવ જ છે. તો સ્વભાવ હોય તો પોતાથી જ હોય, એટલે બીજાને કારણે હોઈ શકે ને. કેમ કે જો બીજાને કારણે હોય ત્યારે સ્વભાવ કહેવાય નહીં, બીજું ના હોય તો પછી આ થાય જ નહીં. સ્વભાવ જયારે કહીએ ત્યારે એને કોઈ બીજાની અપેક્ષા હોય છે. કોઈ પણ વસ્તુમાં સ્વભાવ કહીએ તો એને બીજા અન્ય દ્રવ્યની જરૂરિયાત હોય નહીં, એની એને અપેક્ષા હોય નહીં. સોનામાં જે પીડાશ છે એનો સ્વભાવ છે, પીડાશ માટે થઈને એને કોઈ બીજાની જરૂર પડતી નથી કે આમ હોય તો એ પીડાશ હોય, એમ નથી. પીડાસ છે પછી એનામાં એ વિકાસ છે, એટલે એનો સ્વભાવ છે. એટલે એ અંદર રહેલા ગુણને કારણે ગુણ એનો સ્વભાવ છે, ગુણના ભવન રૂપ એનો સ્વભાવ છે, ગુણના પરિણમન રૂપ એનો સ્વભાવ. અને જે સ્વભાવ છે એ બીજાથી હોઈ શકે નહીં, કેમ કે સ્વભાવ તો ત્યારે જ કહેવાય કે કાયમ હોય તો સ્વભાવ કહીએ. કાયમ ના હોય તેને આપણે સ્વભાવ કહેતા જ નથી. સ્વભાવ થયો, દ્રવ્યનો એ સ્વભાવ થયો, એનો અર્થ જ એ થઈ જાય કે એ પરથી નથી. તો નાની નાની વાતને ખૂબ સૂક્ષ્મતાપૂર્વક સમજવાની છે, અને એ સૂક્ષ્મતા આપણને અંદરમાં લઈ જાય છે. શું કહે છે ગુરુદેવ કે ઉત્પાદ વે દ્રવ ત્રણે પરથી નથી. વાક્ય તો એટલું નાનકડું છે પણ એમાં બહુ મોટી વાત કરી. ત્રણે પરથી નથી એટલે કે પોતાથી જ છે. પોતાથી છે એમ કહેવા માટે પહેલા ગુરુદેવે એમ કહ્યું કે સ્વભાવ છે. દ્રવ્ય ટકીને રહેવું એ પણ દ્રવ્યનો સ્વભાવ છે, અને આ ઉત્પાદ વે ક્ષણે ક્ષણે પલટવું એ પર્યાય એ પણ એનો સ્વભાવ છે. કોઈ આવે તો થાય પર્યાય એમ નથી, કોઈ કારણ બને તો પર્યાય થાય એમ y yo adivine la palabra de Dios. Aparte de nuestro mal, que va a tener que vivir en el Nana, va a tener que hacer el vivo. Y pues lo que un padre de Dios, lo que trae por ti. Por el de que ni me le dé asmana, pero la paz es en mi culo. Ah, amati, son de cargo. Ya, andene, carne, asmana, pero la paz es. आत्माना परिणाम ये बैठाए से आत्मा न भूताना परिणाम से बढ़ने कारण तो कारण आटू समझिए इसलिए धर्म एवं है परिणाम जी सता हुए तेज है ये ना समय है और ये परिणाम ने बीजा अन्य द्रव्य की बढ़नी अपेक्षा नहीं જો કોઈ આવી અને આત્માના પરિણામ કરાવી આપે એને મને આ સત્ય સમજતા આપણને ઘણી શાંતિ થઈ જાય. નાના પ્રકારના જે કઈ બનાવ બને જીવા કર્મના ઉદય આવે ઉદયના કે પાપના ઉદય હોય તો તેવા સંયોગો સર્જાય એના રૂપે જે કઈ પ્રાપ્ત થાય કઈ મળે એનો કઈ સંયોગ થાય એનું લક્ષ થતા એમને એ વિકારી પરિણામ થાય છે. એ વિકારી પરિણામ કેટલા સંયોગો કે કોઈ મળેલા પદાર્થોને કારણે થતા નથી. એટલે આપણે જે દૂધનો ટુકડો બીજા ઉપર ઢોળી દઈએ છીએ એ વાત નીકળી જાય. અનાદિના સંસ્કાર એવા હોય એટલે માટે થાય રિસ્પોન્સ એવો જ અપાઈ જાય. પણ પછીથી થોડી વાર પછીથી આપણને સમજાઈ જાય છે કે તો એમ જ થવા એ પરિણામ જે થવાના છે તે થયા છે એમાં પેલા એ કાંઈ કર્યું છે એમ બિલકુલ બીજાની ઉપર આપણે દૂધનો ટુકડો ઢોળીએ છીએ અથવા તો બીજાને આપણે જલ્દી રાખીએ છીએ એને કારણે આમ થયું તે જેમાંથી પણ સાચું જે પરિણામ થવાના હતા તે જ થાય છે. બંધમન છે બંધમન છે એ સ્વભાવ છે. અહીંયા તો એ દ્રવ્યની વાત છે તો બધા જ દ્રવ્યોને એનું પોતાનું બંધમન છે જે બદલાતો જે પર્યાય છે અને જે ટકી જતો એ દૂર છે અને તેમાં કોઈ પણ દ્રવ્યનું ટકી રહેવું બીજા અન્ય દ્રવ્યને કારણે નથી કે કોઈ પણ દ્રવ્યનું પરિણમવું તે બીજા અન્ય દ્રવ્યોને કારણે જીવના પરિણમનમાં અને જીવના ટકી રહેવામાં એને કોઈની અપેક્ષા નથી. જો ભગવાન આત્મા પોતે જે રહ્યો છે એ પોતે પોતાથી જ રહ્યો છે અને પોતાના જે નિર્મળ પરિણમન થાય છે એ પણ એને એના પોતાથી થાય છે એમાં એને બીજા અન્યની અપેક્ષા નથી. બીજાને કારણે એના પરિણામ થતા નથી. આ બહુ મોટું સત્ય અહીંયા ધીરે આપણને ફરીથી એક વાર સમજાવ્યું. તો આગળ કહે છે બરાબર 103 ઉપર કે વળી દ્રવ્યની જે સત્તા અસ્તિત્વ છે તે દ્રવ્ય ઉત્પાદ વ્યયથી આલિંગિત છે. દ્રવ્યની જે સત્તા એટલે અસ્તિત્વ અસ્તિત્વ દ્રવ્ય ઉત્પાદ વ્યયથી આલિંગિત છે એવું જ અસ્તિત્વ છે. દ્રવ્ય ઉત્પાદ આલિંગિત એવું જ અસ્તિત્વ છે એટલે કે દ્રવ્ય ધ્રુવતા અને ઉત્પાદ વ્યય એ કાંઈ ત્રણ ભિન્ન ભિન્ન સત્તા નથી. એવું જ અસ્તિત્વ છે એટલે એ એક જ સત્તા છે. શું કહે છે ધ્રુવતા ધ્રુવપણે રહેવું ટકીને રહેવું એવું દ્રવ્ય અને ઉત્પાદ વ્યય એ ત્રણ ભિન્ન ભિન્ન સત્તા નથી. ત્રણે મળીને એક સત્તા એટલે અસ્તિત્વ છે. એટલે ત્રણેથી આલિંગિત એક અસ્તિત્વ માત્રમય પરિણામ સત્તા રામ શક્તિની વ્યાખ્યા અહીંયા ચાલી રહી છે. કેવી તો રામ શક્તિ કહી તો કે દ્રવ્ય ઉત્પાદ વ્યય એ ત્રણેથી એક સત્તારૂપ છે. ત્રણ જુદી જુદી સત્તા નથી, ત્રણેય મળીને એક સત્તા અસ્તિત્વ છે. એટલે ત્રણેયથી આલિંગ એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. આવું અસ્તિત્વ છે. દ્રવ્યની અપેક્ષાએ એ સદસ્ય છે અને ઉત્પાદ દેવની અપેક્ષાએ એ બી સદસ્ય છે. આવા સદસ્ય વિસદસ્ય રૂપ એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. સદસ્ય અને વિસદસ્ય એની વાત સુધી વધારે સ્પષ્ટ કરશે આગળ, પણ પહેલા તો આ સમજી લઈએ કે દ્રવ્યની અપેક્ષાએ સદસ્ય છે અને ઉત્પાદ રે એ બંને જુદા જુદા પ્રકારના છે. એટલે એ અપેક્ષાથી કે વિસદસ્ય અસ્તિત્વ, એ અસ્તિત્વ કેવું છે તો દ્રવ્ય અપેક્ષાએ એ અસ્તિત્વ સદસ્ય છે અને ઉત્પાદ વ્યયની અપેક્ષાએ એ અસ્તિત્વ વિસદસ્ય છે. એટલે આવા સદસ્ય વિસદસ્ય રૂપ એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. સુખદેવ કહે છે કે બહુ જીણું ભાઈ પણ ધ્યાન રાખે તો પકડાય એવું છે. આ તો તત્વજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ બાબુ કહે છે. ભગવાન આત્મા દ્રવ્ય છે, એ દ્રવ્ય ઉત્પાદ વ્યય ત્રણેને એક સમયમાં આલિંગન કરે છે. વાત છે ભાઈ, જો દ્રવ્ય ન હોય તો પરિણામ સામા થાય. દ્રવ્ય હોય નહીં જે ટકીને રહેવાવાળો હંસ હોય જ નહીં તો પછી પરિણામ સામા થાય. કોના પરિણામ, કોની વાત, વસ્તુ જ નથી તો પછી શેના પરિણામ, એકલા પરિણામ. બૌદ્ધ મતની અંદર એટલી પર્યાયને માને, એટલી પર્યાયને જ માને. તપીને રહેતો વંશ એને તો માનતા જ. અહીંયા વાત કરે છે કે જો ધ્રુવ ન હોય એ ટકીને રહેતો વંશ છે એ ન હોય તો પછી પરિણામ સામા થાય, અને જો ઉત્પાદ વ્યય ન હોય તો પરિણામ કેવી રીતે થાય. ઉત્પાદ વ્યય ન હોય તો પછી બંને જ ન હોય. નવા નવા પરિણામ થાય છે, પછી પરિણામનો ઉત્પાદ છે, એ પરિણામનો વ્યય થાય છે, એટલે પાછા ફરીથી બીજું નવું પરિણામ થાય. એટલે ઉત્પાદ અને વ્યય બંને હોવા જરૂરી, એકલો ઉત્પાદ પણ હોય નહીં. એક સમયમાં એક જ અવસ્થા છે, એટલે જે અવસ્થા ઉત્પન્ન થઈ છે એનો બીજા સમયમાં વ્યય થાય છે, એ જ વખતે બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે એક જ સમયમાં પૂર્વનું પરિણામ એનો વ્યય થાય છે, પૂર્વ પર્યાય પૂર્વની અવસ્થાનો વ્યય થાય છે અને બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. એવું ઉત્પાદ વ્યય જો ન હોય તો પરિણામ કેવી રીતે થાય. દ્રવ્ય ઉત્પાદ વ્યય ત્રણેય એકી સાથે, ત્રણેય એકી સાથે હોય તો જ પરિણામ શક્તિ બની શકે, અન્યથા પરિણામ શક્તિ બની શકે. દ્રવ્ય ઉત્પાદ વ્યય ત્રણેય એકી સાથે હોય તો જ પરિણામ શક્તિ બની શકે, અને એ ત્રણેય એકી સાથે હોયા વિના પરિણામ શક્તિ બની શકે નહીં. એટલે કહ્યું કે દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગી એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ છે. દ્રવ્ય લક્ષણમ અને ઉત્પાદ વ્યય દ્રવ્ય ઉત્તમ શક્તિ એવા બે મહાન સૂત્રો તત્વાર્થ સૂત્રમાં આવ્યા છે અને તે બંને આમાં સમાઈ જાય છે. અને અસ્તિત્વ માત્ર કહીને એક સત્ત એટલે સત્તા બતાવી છે. આ శక్తి చేసి అస్తిత్వం మాత్రం తరువాత నాకు అర్థమైంది. ఏక అస్తిత్వం మాత్రమై పరిణామ శక్తి ద్రవ్యడా స్వభావము ద్రవ్యమే ఉత్పత్తి ఆలింగ్య అనే సదృశ్య అనే వి సదృశ్య జనము చేయవా ఏక అస్తిత్వ మాత్రమై పరిణామ శక్తి. અસ્તિત્વ સદસ્ય જયારે કહ્યું ત્યારે એમાં ધ્રુવની વાત કરી છે અને વી સદસ્ય કહ્યું તો એની અંદર ઉત્પાદ અને વ્યયની વાત કરી છે કે જે બંને વિભૂત સદસ્ય છે. તો એવું જેનું રૂપ છે સદસ્ય અને વી સદસ્ય જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ અહીંયા કહે છે. આ સૂત્ર સ્વા સૂત્રમાં જે આવ્યા દ્રવ્ય લક્ષણ એટલો હોવા પણ એ દ્રવ્યનું લક્ષણ છે. સદ્રવ્ય લક્ષણ દ્રવ્ય નું હોવા પણ અસ્તિત્વ છે એટલે સદ્રવ્ય લક્ષણ હોવા પણ દ્રવ્ય નું હોવા પણ એનું લક્ષણ છે. અને ઉત્પાદ વ્યય દ્રવ્ય એકદમ સત્ય આવું અસ્તિત્વ છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય એનું અસ્તિત્વ છે, એવો સ્વભાવ છે, એવું સત્ય છે, એવું હોવા પણ છે. એવા જે એ મહાન સૂત્રો તત્વા સૂત્રમાં આવ્યા એમાં સાથી ભગવાને જે બે સૂત્રોની વાત કરી છે એ સૂત્રો આ શક્તિમાં આપણને દેખાય છે. સુધીર કહે છે કે એ આમાં સમાઈ જાય છે. અહીં અસ્તિત્વ માત્ર કહીને એક સત્તા સત્તા બતાવવી છે. બુદ્ધિ આદત છે ભાઈ, પ્રત્યેક દ્રવ્યો પ્રતિ સમય પોતાના દ્રવ્ય ઉત્પાદ વ્યયને આલિંગન કરે છે. પ્રત્યેક દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય જોઈ લઈએ તો એ દ્રવ્યની અંદર ભગવાને છ પ્રકારના દ્રવ્યો જોયા તો દરેક દ્રવ્યમાં એક અંશ જે ટકીને રહેતો એવો ને એવો રહેતો ન બદલાતો ધ્રુવ અંશ છે અને બીજો અંશ જેમાં ઉત્પાદ અને વ્યય છે એટલે પરિણમન છે. પ્રત્યેક દ્રવ્ય પ્રતિ સમયે પોતાના દ્રવ્ય ઉત્પાદ વ્યયને હાલિંગન કરે છે. સમયકાળ ગાથા 3 માં આવે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના ધર્મોના ચક્રને ચૂંબે છે. આ ત્રીજી ગાથામાં વાત આવી હતી. દ્રવ્ય પોતે પોતાના ધર્મોના ચક્ર ચૂંબે છે, પોતાના જે ગુણો છે ધર્મો છે એને એ ચૂંબે છે, પણ બીજા અન્ય દ્રવ્યના ધર્મોને એ ચૂંબતું નથી. પરને સ્પર્શતું ત્યાં કહ્યું છે કે કેવા છે તે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહે પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે સ્પર્શે છે તો પણ જીવો પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી એવા એ પદાર્થો છે. બીજી ગાથામાં એ વાત આવી છે એ પદાર્થો કેવા છે તો કે એ પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે કે પોતાના ગુણ ધર્મોને એ સ્પર્શે છે એને ચૂંબે છે તો પણ એ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા જુઓ આમ વસ્તુ સ્વરૂપ છે આવું વસ્તુ સ્વરૂપ છે છતાં કેટલાક લોકો માને છે કે કર્મથી વિકાર થાય. હવે કર્મ વસ્તુ જુદીએ ભગવાન આત્મા એનાથી જુદો અને કર્મ પછી આ જીવ દ્રવ્યને વિકાર કરાવે એ વાત ક્યારે છતાં કેટલાક લોકો એમ માને છે કે કર્મથી વિકાર થાય છે પણ તે માન્યતા બરાબર નથી. કર્મનો ઉદય જીવની પર્યાયને અડતો સુધા નથી તો કર્મના ઉદયથી જીવને વિકાર કેમ થાય? કર્મના ઉદયથી જીવને વિકાર ન થાય. જયારે ગુરુદેવે આ વાત કરી ત્યારે દિગંબર પંડિતો સમજી ન શક્યા એટલે વિરોધ કર્યો. કર્મથી વિકાર થાય એ વાત માન્યતા એટલી બધી દ્રઢ થઈ ગઈ હતી અને આ કર્મથી વિકાર ન થાય એમ કહ્યું એટલે બીજા લોકોએ એમ કહ્યું કે કર્મથી વિકાર ન થાય તો પછી કર્મ વિકાર છે, આત્માનો સ્વભાવ થઈ જશે. ગુરુદેવ એની પણ સ્પષ્ટતા કરી કે ના, કે આત્માનો સ્વભાવ નથી, આત્મામાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે વિકાર થાય. વિકાર થાય છે તે સ્વતંત્ર હોય, એમાં લક્ષ પરમ છે. એ ફક્ત ઉપાદાન જે છે તે શુદ્ધ ઉપાદાન છે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી, પરનું લક્ષ છે. અને એવી એ યુક્તતા છે ત્યારે એવો વિકાર થાય છે. પણ એમાં કર્મ નિમિત્ત બને હોય પણ કર્મથી વિકાર થાય એમ બિલકુલ નથી. આ વાત ગુરુદેવે વારંવાર સમજાવી છે. આપણને ખ્યાલ આવે છે કે આ પરિસ્થિતિની અંદર પણ વાત ગંગા આવી ગઈ, પણ જ્યાં જ્યાં જે યોગ્ય હોય એ પ્રમાણે એ વાતને ગુરુદેવે લીધી છે. અહીંયા પણ આ વાત ગુરુદેવે લીધી છે. ધ્રુવ ઉત્પાદ રહે એનો સ્વભાવ છે, એનું અસ્તિત્વ છે. એટલે એની વાત કરતા અહીંયા સમજાવવું છે કે દ્રવ્ય છે એનું એવું પરિણામ હોય, ઉત્પાદ રહે અને પાછું ધ્રુવ પણ ટકી રહેવું એ એવું એનું સ્વરૂપ જ છે. અને એવું એનું સ્વરૂપ છે એટલે એ સ્વરૂપની વાત ત્રીજી ગાથામાં પણ આ રીતે આપી છે કે કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થ કેવા છે તો કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા અનંત ધર્મોના પોતાના ધર્મો, અનંત ધર્મો પોતાના છે, પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે. બ્રહ્મણ જેવો પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, બીજાના ગુણધર્મોને સ્પર્શતા પણ નથી. આવું છે તો પછી એ પરથી વિકાર થાય એ વાત રહેતી જ નથી, કર્મથી વિકાર થાય એ વાત રહેતી જ નથી. છતાં કેટલાક લોકો માને છે કે કર્મથી વિકાર થાય, પણ તે માન્યતા બરાબર નથી. કર્મનો ઉદય જીવની પર્યાયને અડતો સુદ્ધા નથી, તો કર્મના ઉદયથી જીવને વિકાર કેમ થાય છે કે બિલકુલ નથી. એ તો જીવ પોતે પરનો સંગ કરે છે, જીવ પોતે પરનો સંગ કરે છે. એટલે પર એને જણાય છે તો એને માત્ર ધ્યેય તરીકે જાણવાને બદલે એની સાથે જે જોડાય છે પરનો સંગ કર્યો. દાન કરવું, પર પદાર્થનું જ્ઞાન થવું, પર પદાર્થનું જ્ઞાન થવું એટલે આશ્રમને બંધ થઈ જાય એ નથી. સમજવા જેવું, પર પદાર્થનું જ્ઞાન તો થાય, જીવનું જ્ઞાન સ્વભાવ છે, પર પ્રકાશક એનો સ્વભાવ છે કે પરને પણ એ જાણે, કોને જાણે તો પરને જાણે, પણ પરને જાણવાથી એને બંધ પડે છે એ નથી. પરનો સંગ કરે છે, સંગ કરે છે એટલે શું કરે છે, એમાં અનિષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ સાથે છે, એમાં સારા નષ્ટાપણો સાથે છે, સારા નષ્ટાપણાની કલ્પના કરે છે. અને એવા અધિવસાન કરતા એને આશ્રમ બંધ જાય છે. એટલે એ તો જીવ પોતે પરનો સંગ કરે છે માટે રાગ આદિ વિકાર થાય છે. કર્મના ઉદય એ કઈ રાગ આદિ વિકાર કરાવતા પોતાના પ્રસંગ સ્વરૂપને ભૂલીને, પોતાનું સ્વરૂપ તો એવું છે કે એને કોઈનો સંગ છે, પોતાના અસંગ સ્વરૂપને ભૂલીને અજ્ઞાની જોઈ પરનો સંગ કરે છે, જેથી તેને પર્યાયમાં રાગ દ્વેષ આદિ વિભાવ ભાવો ઉત્પન્ન થાય. ઘણા કરીને બીજે સમજાવે છે કે ભાઈ વિકાર થાય છે એ જીવની પોતાની કેવી યુક્તતાથી થાય છે, પરથી ને કર્મથી જે થાય છે એમ છે જ નહીં. સાત 47 નયનો અધિકાર છે, તેમાં એક ઈશ્વર નય કહ્યું છે. ત્યાં કહ્યું છે કે આત્મદ્રવ્ય ઈશ્વર નયે પરતંત્રતા ભોગવનાર છે. આત્મદ્રવ્ય ઈશ્વર નયે પરતંત્રતા ભોગવનાર છે. ઘરની દુકાને ઢગાવવામાં આવતા મુસાફરના બાળકની બાબત ત્યાં એક ઉદાહરણ આપી છે. એનો અર્થ શું થાય છે કે જીવ પોતે નિમિત્તને આધીન થઈને પરતંત્ર થયો, નિમિત્તને આધીન થયો એટલે પરતંત્ર થયો, કે જીવ પોતે નિમિત્તને આધીન થઈને પર્યાયમાં પરાધીન થઈ વિકાર રૂપે પરિણમે એની જેનામાં યોગ્યતા છે. કર્મને લઈને વિકાર થાય છે
આ બધા શુદ્ધ ભાવ જીવને હોય છે, હજુ હોતા એમ નહીં.
એને ધર્મ માનીને જે આગળ પુરુષાર્થ નથી કરતો એને અહીંયા કહ્યું છે કે દયા દાન બીજા ભક્તિ ઇત્યાદિ ભાવ સુધી વધારેથી કર્યા કરે છે. અહીંયા એમ નથી કહ્યું કે એવા ભાવ ન કરવા, એમ નથી કહ્યું, પણ એ ધર્મ નથી. એવા ભાવ દાનીને પણ હોય, ધર્મીને પણ હોય, છતાં એ ધર્મ નથી. એ શુદ્ધ ભાવ છે, તે બંધનું કારણ છે. શુદ્ધ ભાવ છે તે શક્તિનું કારણ છે. એટલે અંદર આત્મા શુદ્ધ ચૈતન્ય બુદ્ધિ પ્રભુ છે. એની અંતરમાં દ્રષ્ટિ થયા વિના ધર્મ થઈ જાય તેવું સ્વરૂપ નથી. પોતાના શુદ્ધ ચૈતન્ય બુદ્ધિ ભગવાન આત્માનું લક્ષ કરતા, એને જેવો છે તેવો સ્વીકારતા, એનો અનુભવ કરતા ધર્મની શરૂઆત થાય છે. શુદ્ધિ કરુણા કરીને કહે છે, ગરીબ ભાઈ, આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે વિકાર કરાવે, સ્વ ભ્રમણ કરાવે, એવી કોઈ શક્તિ આત્મામાં નથી. વિકારના પરિણામ જે થાય છે એ પોતે જાતે થાય છે. પરનું રક્ષ કરી પર સાથે જોડાય અને એવા એ પરિણામ એ કરે છે, પણ અંદર આત્મામાં કોઈ એવી શક્તિ નથી કે એને વિકાર કરાવે. એ યોગ્યતા પડી છે, એવી યોગ્યતા છે પરનું લક્ષ કરીને વિભાવ ભાવે થવાની, એવી યોગ્યતા છે, પણ એવી કોઈ શક્તિ નથી. અંદરમાં શક્તિ કે ગુણ એવો પડ્યો હોય વિકાર થાય તો સિદ્ધિને પણ વિકાર થાય, સિદ્ધિને વિકાર નથી થતા, એમને ભાવના ભ્રમણ થતા નથી. આત્મામાં તો કોઈ એવો ગુણ નથી, શક્તિ નથી કે જે વિકાર કરાવે તે બહુ ભ્રમણ કરાવે. શક્તિ અને શક્તિવાન રહ્યો આ અનંત ગુણો, એ શક્તિ અને તે શરીર આપનાર એ દ્રવ્ય, એ શક્તિવાન, શક્તિ અને શક્તિવાન દ્રવ્ય વિકાળ ધ્રુવ પવિત્ર પરમાત્મા સ્વરૂપ છે. અને તેને દ્રષ્ટિમાં લેતા પવિત્રતાનો નિર્મળ પરિણામનો ઉત્પાદ થાય છે. એવા ભગવાન આત્માનું લક્ષ કરતા, તેને દ્રષ્ટિમાં લેતા, ત્યાં ચિંતા કરતા કે નિર્મળ પરિણામનો ઉત્પાદ થાય છે. અહીં નિર્મળ પવિત્ર પરિણામની જ વાત છે, અહીં દરિદ્રતાની વાત નથી. આ શક્તિના અધિકારમાં આપણે જે પરિણામની વાત કરીએ છીએ એ નિર્મળ પરિણામની વાત છે, પવિત્ર પરિણામની વાત છે. દલિતતાની વાત તો અહીંયા સીધી જ નથી. નિર્મળ પરિણામ તે ક્રમવર્તી અને નિર્મળ ગુણો તે અક્રમવર્તી એ બધાનો સમુદાય તે આત્મા છે, એની વાત છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ નિયમસાર ગાથા 38માં ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો છે, ચિંતા માટે ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહ્યો છે. અહીંયા તો આપ તો એમ કહો છો કે નિર્મળ પરિણામ તે ક્રમવર્તી અને સાથે પેલા અક્રમવર્તી ગુણો એ મળીને આત્મા છે, એ બધાનો સમુદાય તે આત્મા છે એમ આપ કહો છો. પણ નિયમકારમાં 38મી ગાથામાં તો એમ કહ્યું છે કે ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા એમ કહેવા માંગુ છું. ત્રિકાળી ધ્રુવ છે તે નિશ્ચય આત્મા તો એમ કહું છું. સ્પષ્ટીકરણ કરતા કહે છે કે હા, ત્યાં દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો છે, દ્રષ્ટિનો વિષય બતાવવો છે, એટલે ત્રિકાળી ધ્રુવને નિશ્ચય આત્મા કહો. કે જે બદલાતો અંશ છે, પલટતો અંશ છે, તે દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એટલે કે જ્યાં દ્રષ્ટિ કરતા, ત્યાં એકાગ્રતા કરતા, જ્યાં લક્ષ લઈ જઈ અને ત્યાં એટલે ત્યાં જ સ્થિરતા કરતા, રમણતા કરતા, એ દ્રષ્ટિનો વિષય, એવી રમણતા કરતા એ નિર્મળ પરિણામ થાય છે, એ ધર્મ છે. તો એવો ધર્મ થાય, એવો મોક્ષ માર્ગ થાય, એટલા માટે દ્રષ્ટિનો વિષય સમજવો ખૂબ જરૂરી છે. કે દ્રષ્ટિનો વિષય શું છે? દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી, દ્રષ્ટિના વિષયમાં પલટતો અંશ નથી. દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ, એ ધ્રુવને દ્રષ્ટિનો વિષય કહ્યો છે. ત્યાં પર્યાયનું લક્ષ કરવા જતા, પર્યાયનું લક્ષ કરવા જતા એકાગ્રતા થતી નથી. પર્યાય છે તે પલટતો અંશ છે, અને ભેદરૂપ શ્રદ્ધા કરવાથી, એવી ભેદરૂપ શ્રદ્ધા કરવાથી પણ એકાગ્રતા થતી નથી. ગુણ અને પર્યાય એમ ભેદથી પણ સમય સંતોષ નથી. એટલે রাষ্ট্রীয় অভিষেক হয়েছে তাই তুমি নিশ্চয় ভগবান আত্মা যা দৃষ্টির বিষয় সিদ্ধ করবো যেনি দৃষ্টি করি পরিণামটা নির্মল নির্মল পরিণাম দয়া করে এই দৃষ্টির বিষয় ত্যাগ বতাবো যে ત્યાં શ્રીકાળી ધ્રુવ ને નિશ્ચય આત્મા કહ્યો અને પર્યાય ભલે નિર્મળ હો પર્યાય ભલે નિર્મળ હો તો પણ એ વ્યવહાર આત્મા છે એમ ધ્યાન થયું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ ધ્યાન રાખીને સમજવું આ રીતે બહુ સૂક્ષ્મ છે ગંભીર છે. કોઈ માત્ર નિશ્ચય નિશ્ચય એટલું કર્યા કરે તો એવી વાત નથી. જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને બરાબર સમજવું જોઈએ એવું જ આ તત્વ જ્ઞાન છે. અંદર કારણ પરમાત્મા, કારણ પરમાત્મા નિત્ય આનંદ ચિદાનંદ ધ્રુવ પ્રભુ વિકાર વિરાજે છે તેની પ્રતિ અંતરદ્રષ્ટિ અને અનુભવ થતા જે નિર્મળ નિર્મળ પર્યાયનો ઉદ્ભાસ થાય તેને નહીં આત્મા કહ્યો છે. અહીંયા અપેક્ષા જુદી છે, અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવવાની વાત નથી. અહીંયા વસ્તુના સ્વરૂપને સમજાયું છે કે ધ્રુવ અને આ ઉત્પાદ ભય નિર્મળ પરિણામ થાય છે એમ મળી અને આત્મા કરો. જે અપેક્ષા એ જે વાતો એ રીતે બરાબર સમજવી જોઈએ. તો અહીંયા વાત ચાલે છે તો એ પરિણામ શક્તિની વાત છે. કોઈને એમ થાય અઢારની ઉત્પાદ રહે ધ્રુવત્વ શક્તિ અને આ 19ની પરિણામ શક્તિ બંને એક છે એવું કોઈને લાગે પણ એમ નથી. ઉત્પાદ રહે ધ્રુવત્વ શક્તિ 18ની શક્તિ આપણે જે કરી ગયા છીએ અને આ પરિણામ શક્તિ એ બંને એ રીતે લાગે છે પણ એક નથી. કૃતિ સમજાવે છે કે ક્રમ વૃત્તિ રૂપ અને અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ કહી શક્તિ. ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિમાં એ વાત આવી કે ક્રમ વૃત્તિરૂપ અને અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ કહી. જયારે અહીં તો આ પરિણામ શક્તિમાં તો દ્રવ વ્યય ઉત્પાદથી આલિંગિત સદસ્ય અને વિસદસ્ય જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ એને કહેલ છે. આ સદસ્ય અને વિસદસ્ય જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલંગિત દ્રવ્ય સ્થિતિ સદસ્ય અને ઉત્પાદ વ્યય સ્થિતિ વિસદસ્ય છે ઉત્પાદ રહેતી આલંગી સદસ્ય અને વિસદસ્ય જયારે રૂપ છે એવા એક અસ્તિત્વ માત્ર મય પરિણામ શક્તિ છે. જયારે ઉત્પાદ ધ્રુવત્વ શક્તિ રાતો એક ક્રમ વૃત્તિરૂપ અને અક્રમ વૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ ઉત્પાદ રહે ધ્રુવત્વ શક્તિ કરી છે. તો આ રીતે બંનેમાં આગળ સમજાવે છે કે સદસ્ય અને વિસદસ્ય એવા બંને સ્વભાવ વાળું તારું અસ્તિત્વ છે. સદસ્ય અને વિસદસ્ય એવા બંને સ્વભાવ વાળું તારું અસ્તિત્વ છે. ઉત્પાદ જે વિસદસ્ય અર્થાંત વિરુદ્ધ છે અને ધ્રુવ એ સદસ્ય અર્થાંત અવિરુદ્ધ છે. આપણને સમજાય આવા બંને સદસ્ય ને વિસદસ્ય સ્વભાવ વાળું જે અસ્તિત્વ છે એની અહીંયા આ શક્તિનો વાત છે. સમયસાર ગાથા ત્રણની ટીકામાં આ વાત આવી છે. ત્યાં કહ્યું છે કે જેઓ સંકુત્કીર્ણ જેવા શાશ્વત સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા ઈશ્વરે ઉપકાર કરે છે ટકાવી રાખે છે એમાં ઉત્પાદ વ્યય ને વિરુદ્ધ કાર્ય કરેલ છે. ઉત્પાદ અને વ્યય બંને વિરુદ્ધ પ્રકાર concept should be Virudhakarikai. Rumi should be all Virudha. So he Virudha and all Virudha Jatavche. Virudha and all Virudha Jatavche. He was soon as a Virudha Jatavche. And then Yavi, he saw the Shakavche. All Virudha Kavche. And then Yavi, so the Shakavche. પર્યાય ઉત્પાદ ઉત્પાદ એટલે ભાવ અને વ્યય એટલે અભાવ એટલે ભાવ અભાવ એમ બે પણ છે એ બંને દૂધ છે વીસ સદસ્ય છે તો આવા સદસ્ય વીસ સદસ્ય રૂપ એક અસ્તિત્વ માત્ર હોય રામ શક્તિ છે જે પૈનમન થાય છે એ ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે સૂક્ષ્મ વિષય છે શાંતિથી સમજવા જેવું છે ઉદેરી આંખે છે કે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે લાસમાં આનું સમાધાન કર્યું છે કે દ્રવ્ય પરિણમે છે ગુણ નહીં દ્રવ્ય પરિણમે છે ગુણ નહીં કઈ રીતે એ સમજાયું છે કે પરિણમન શક્તિ દ્રવ્યમાં છે પરિણમન શક્તિ દ્રવ્યમાં છે એ બાબત ચિત્તવિલાસમાં આ પ્રમાણે સ્પષ્ટીકરણ કર્યું છે કે કોઈ પ્રશ્ન કરે છે કે ગુણ દ્વારથી જે પરિણતિ ઉપજી તે ગુણની છે કે દ્રવ્યની છે જે પરિણમન થાય છે તે ગુણનું છે કે દ્રવ્યનું છે ગુણ દ્વારથી જે પરિણતિ ઉપજી જે પરિણમન છે ગુણ દ્વારથી કે ગુણ દ્વારા જે પરિણતિ ઉપજી તે ગુણની છે કે દ્રવ્યની છે જો ગુણની હોય ગુણો અનંત છે તેથી પરિણતિ પણ અનંત હોય અને જો તે પરિણતિ દ્રવ્યની હોય તો ગુણ પરિણતિ શા માટે હોવો છે આપણે આ પ્રશ્ન અત્યારે વિચારી રહ્યા છીએ કે જે પરિણમન થાય છે તે ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે એમાં ચિત્તવિલાસનો આધાર લઈ અને વાત કરી છે ચિત્તવિલાસમાં સ્પષ્ટીકરણ કર્યું છે આ પ્રશ્ન કઈ રીતે મૂક્યો છે આ રીતે મૂક્યો છે ગુણ દ્વારથી જે પ્રગતિ ઉપજી એ ગુણની છે કે દ્રવ્ય એક પ્રશ્ન આપણે અહીંયા એમ લીધો કે પરિણમન થાય છે એ ગુણમાંથી થાય છે કે દ્રવ્યમાંથી થાય છે પછી ત્યાં એ તર્ક કર્યો કે જો ગુણ નહીં હોય તો ગુણો અનુપ છે તેથી પરિણતિ પણ અનંત હોય અને જો એ પરિણતિ દ્રવ્યની હોય તો ગુણ પરિણતિ શા માટે હોય છે અને હવે એ સમાધાન છે સમાધાનમાં એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે દ્રવ્ય ગુણનો ગુણ છે તે પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે તેથી ગુણમય પરિણમતા તેને ગુણ પર્યાય કહીએ છીએ એ પરિણમન થાય છે તો કે પરિણમન શક્તિ દ્રવ્યમાં છે દ્રવ્ય ગુણોનો કુંજ છે ગુણોનો સમૂહ છે દ્રવ્ય ગુણોનો પિંડ છે અને તે પોતાના ગુણ રૂપે પોતે જ પરિણમે છે તેથી ગુણમય પરિણમતા એટલે ગુણમય જ પરિણમે ગુણ રૂપે પોતે પરિણમે છે એટલે ગુણમય પરિણમન કહેવાય છે ગુણમય પરિણમન થતા જે પરિણામ આવ્યા પર્યાય થઈ એને ગુણ પર્યાય કહીએ છીએ તેથી દ્રવ્યની પરિણતિ ગુણની પરિણતિ એમ પણ કહીએ છીએ પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે ગુણમાંથી નહીં ઉઠે છે કે આ દ્રવ્યની પરિણતિ અને ગુણની પરિણતિ એમ તો એ કહીએ છીએ પરંતુ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે ગુણમાંથી એની સાક્ષી તત્વા સૂત્રમાં આ પ્રમાણે છે ಹೃದಯಾಶ್ರಯ ನಿರ್ಗುಣ ಗುಣ ಹೃದಯ ಆಶ್ರಯ ಜೀವನಕ್ಕೆ ಗುಣ ಆಶ್ರಯ ಗುಣತಿ ಗುಣಿಸದೆ ದ್ರವ್ಯನ ಆಶ್ರಯ ಗುಣ ಪರ್ಯಾಯ ವರ್ತ ದ್ರವ್ಯ ಗುಣ ಪರ್ಯಾಯ ವಾಯು ದ್ರವ್ಯ છે એટલે માં જે ગુણ છે તે દ્રવ્યના આશ્રય છે અને આ ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે કે પર્યાય વાળું દ્રવ્ય જ કહ્યું ગુણ પર્યાય વર્ત દ્રવ્ય એમ કહ્યું ત્યાં પણ પર્યાય વાળું એ દ્રવ્ય જ કહ્યું પણ ગુણ ન કહ્યું કે આ વાત છે એના માટે કહે છે કે પરિણામ શક્તિ દ્રવ્યથી છે દ્રવ્ય ગુણ લક્ષણ રૂપે પરિણમે છે દ્રવ્ય ગુણ લક્ષણ એનામાં જે ગુણ છે એ રૂપે પરિણમે છે તેથી ક્રમ અક્રમ સ્વભાવ દ્રવ્યનો કહ્યો અહીં પણ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય એ આત્મા એમ પ્રથમ વાત કરી છે વધારે સ્પષ્ટ રહેશે બધે ધ્રુવ વ્યય ઉત્પાદ એમ ત્રણ થી આલિંગિત સદસ્ય અને વી સદસ્ય જેનું રૂપ છે એવી પરિણામ શક્તિ પરિણમે છે તો પરિણતી દ્રવ્યમાંથી ઉઠે છે ગુણમાંથી નહીં માટે શક્તિ અને શક્તિમાન એવો જે ભેદ છે એનું લક્ષ છોડી દે કેમ કે ભેદના લક્ષ્ય સમગ્ર આદિ નિર્મળ પરિણામ થતા ભેદ છે એ તો અભેદને બતાવવા પૂરતો છે ભેદ કરીને જે કથન કરવામાં આવે છે એ તો વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે એવું કથન કરવામાં આવે છે અને ભેદ કરીને જે વાત કરી છે એ કીધે વાત છે વસ્તુનું સ્વરૂપ તો અભેદ જ છે પણ ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે કે કઈ વસ્તુનું સ્વરૂપ ભેદરૂપ થતું નથી ભેદ પાડીને તો સમજાવવામાં આવ્યું છે આખો મોક્ષ માર્ગ જે સમજાવવામાં આવ્યો છે એ ભેદ રૂપે તો સમજાવવામાં આવે છે જે સમજાયું છે તો બધો વ્યવહાર જ છે ભેદ રૂપે જે સમજાવવામાં આવ્યું એ બધો વ્યવહાર જ છે પણ એવા વ્યવહાર વિના અભેદ સમજાવી શકાતો લક્ષ અભેદનો જ કરાવવું ભેદ દ્વારા સમજ આપી પણ એ ભેદ દ્વારા જે સમજ આપી છે એ દ્રષ્ટિનો વિષય નથી અને એના લક્ષ્ય સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણામ થતા નથી ભેદ છે એ વાસ્તવમાં નથી ભેદ તો વસ્તુના સ્વરૂપને સમજાવવા માટે વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ સમજાવવું છે એટલે ભેદ પાડીને કથનમાં કહેવામાં આવ્યું કથનમાં કહેવામાં આવ્યું કે માટે એ વસ્તુ ભેદરૂપ છે એમ નથી ભેદ છે તે તો અભેદને બતાવવા પૂરતો છે તેથી ભેદનું લક્ષ છોડી અભેદને ગ્રહણ કરો અભેદ એક રૂપ સામાન્ય અભદ્ર સ્પષ્ટ જે ધ્રુવ સ્વભાવ ભાવ છે તેની દ્રષ્ટિ કરી તેમાં જ એકાગ્રતા જેથી સદર્શન આદિ ધર્મ પ્રગટ થશે આવો માર્ગ છે અહીં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે પરિણામ શક્તિ છે અર્થાંત પરિણામ દ્રવ્યનો સ્વભાવ છે એટલે દ્રવ્યનું પરિણમન થતા તેની વિશેષતા એટલે ગુણનું પરિણમન થાય છે એમાં એ વાત આવી જાય છે કે પરિણતી દ્રવ્યથી ઉઠે છે ગુણથી નહીં અને આ રીતે સમજવામાં આવશે તો દ્રવ્ય દ્રષ્ટિ થશે શ્રદ્ધા આપણે કરવી નથી ભેદ દ્વારા સમજવું છે શ્રદ્ધા અભેદની કરવી લક્ષ અભેદનું કરવું છે એટલે આ રીતે વાત છે દ્રવ્ય પોતે જ પોતાની વિશેષતા રૂપ પરિણમી જાય ધર્મ કરવો હોય તો આવી જે પોતાની જીત છે તેનું નામ પરિભાષી કરવું જોઈએ બરાબર જેમ છે તેમ કરવું પડશે પછી આનો વધારે વિસ્તાર કર્યો છે અને વધારે વિસ્તાર આપણે રહીશું આ સમાધાન આપણે ખરીદી સમજશું આ બહુ મહત્વનું છે તત્વજ્ઞાનની ઘણી મોટી વાત છે તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ
હવે સુખદામ બોલીએ
સુખદામ